તારીખ 12/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 828 અને 829 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 484
પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી અરહંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. ધર્મીજી જેને પોતાના હિત અહિતનો વિવેક પ્રગટ થયો છે, સત્ય સત્યનો વિવેક જેને પ્રગટ થયો છે, તે ઉપકારી એવા અરહંતાદિકને સંભાળીને, એટલે તેનું સ્વરૂપ, તેના સ્વરૂપનું સ્મરણ કરીને તેને નમસ્કાર કરે છે. અરહંતાદિકના સ્વરૂપનું સ્મરણ કરતાં વિવેકી જીવને અરહંતાદિક પ્રત્યે બહુમાન અને ભક્તિ આવ્યા વિના રહેતા નથી. ત્યાં એમ ન કહે કે એ તો પરદ્રવ્ય છે, ત્યાં એમ ન કહે કે તે પરદ્રવ્ય છે અને પરદ્રવ્યનું મારું મારે શું કામ છે. ત્યાં એમ કહે કે એ અમારા તારણહાર છે, અમને તરવામાં એ સાક્ષાત નિમિત્ત છે, તેથી અમારા એ અનંત ઉપકારી છે એમ કહે. તત્વજ્ઞાન અનુસાર વસ્તુનું સ્વરૂપ કેવું છે એ ભૂલી ગયો નથી કાંઈ, એ જ્ઞાનમાં છે. સ્વપર પદાર્થની ભિન્નતા જ્ઞાનમાં છે અને અરહંતાદિકના સ્વરૂપનું સ્મરણ કરીને પણ એ ભેદજ્ઞાન કરે છે. ભેદજ્ઞાન કરે છે એમ નથી, પણ ભેદજ્ઞાન તો અંતરમાં કરે છે, પણ ઉપકારી નિમિત્તને ભક્તિભાવે સ્મરણ કરે છે. આ પણ રાગની એક અનિવાર્ય દશા છે. આવી જ સ્થિતિ રાગની થાય છે, બીજા પ્રકારે રાગની સ્થિતિ થતી નથી. એ જ્વાલા સગા છે આખા જગતમાં, કોઈ પ્રિયમાં પ્રિય સ્થાન હોય ધર્મીને તો તે પંચ પરમેષ્ઠીનું છે. તેથી વાતે વાતે તે તેને સંભાળે છે. માણસને શું મહિમા હોય તે વાતે વાતે બહાર આવે, જેનો જેને મહિમા હોય તે વાત વાતમાં બહાર આવ્યા વિના. આ અરહંતાદિકની અનેક પ્રતિમા ક્યાંથી થઈ તો આ પ્રશ્ન આપણે ઉઠાવ્યો હતો. એક પ્રતિમા સ્થાપી દઉં ભગવાનને, એક મંદિરમાં એક જીન પ્રતિમા સ્થાપી હોય તો વંદન પૂજન દર્શન કરવા માટે પર્યાપ્ત છે, એના બદલે એક મંદિરમાં અનેક પ્રતિમાઓ અને સોનગઢ જેવા નાના ગામડામાં મોટા મોટા વિશાળ એકના બદલે ત્રણ જિનાલય, ચાર જિનાલય, સમવસર અને માનસ્તંભ ગણો તો પાંચ જિનાલય છે. માનસ્તંભ જિનાલય છે, સમવસરણે જિનાલય છે, પણ ત્રણ તો વિશાળ જિનાલય છે. શેમાંથી થયા? કે અહંતાદિકની ભાવનાથી થયા, તેમના પ્રત્યેની ભાવનાથી થયા છે. એ ભાવનાનું જોર એવું છે કે વારંવાર ભાવનાનો અર્થ જ છે કે વારંવાર ભાવમાં ભવાય તેનું નામ ભાવના. વારંવાર ભાવમાં ભવાય તેનું નામ ભાવના. અને એ બહુ પ્રેક્ટિકલ છે. દુનિયામાં પણ જે ચીજ પ્રાપ્ત કરવાની ભાવના થાય છે એ ચાલુ જ રહે છે. એના ભાવ કે બંધ કરી શકાય છે? જ્યાં સુખનું કારણ, જ્યાં હિતનું કારણ, હિતનું કહો કે સુખનું કહો, એક જ વાત છે, નક્કી થયું એટલે એના ભાવ આવ્યા જ કરે. એક વાર ભાવ કરો તો બસ છે એમનો, કે પણ એ વસ્તુ પ્રેક્ટિકલ નથી. જીવ એના ભાવ કર્યા જ કરશે, એને જ ભાવ્યા કરશે. તો અહીંયા જેને અંતરમાં આત્મ સ્વરૂપની ભાવના છે, એને એવા જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત છે એવા દેવાદિક પ્રત્યેની ભાવના એની રાગમાં વારંવાર આવ્યા જ કરવાના, વારંવાર તે કાર્યો થયા જ કરવાના, એમ થાય છે. એટલે જે જીવ ભાવનાને સમજી શકે છે એને એ પ્રશ્ન નથી થતો કે આમ કેમ થાય છે. એ ભાવનાને સમજી શકે એને એમ થાય કે આમ જ થાય, બીજી રીતે ન થાય, આવું જ થાય, બીજું થાય નહીં. એ જ વાલા સગા છે અથવા રાગ ને પ્રેમ અરંતાદિક પ્રત્યે ઉછે છે તેવો બીજા કોઈ પ્રત્યે ધર્મી જીવને રાગ થતો નથી. કુટુંબ, પરિવાર, મિત્ર, સ્વજન એ બધા હેઠ છે એનાથી, બધા પછી છે ને, પહેલા એને પંચપરમેષ્ઠી છે. એ જ વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો, અરહંતો, જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. પોતાના ઘરે પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, દીકરા દીકરીનો જે મળે એને એમ કે તમારે આવવાનું છો, મળે એટલે સંબંધી ઓળખીતા જે મળે એ બધા એકસાથે યાદ ન આવ્યા હોય, કોઈ ન યાદ આવ્યા એવા મળી જાય તો ઠીક, તમે મળી ગયા કે આપણે ત્યાં પ્રસંગ છે આ તારીખે, તમારે ચોક્કસ આવવાનું છે. કેટલાકને તો હરખમાં હરખમાં એ સ્થિતિ થાય છે કે એણે ધાર્યું હોય કે 1000 માણસનું જમણ કરવાનું છે ને 1700 થઈ જાય, ને પછી રસોઈ ખૂટી જાય ત્યાં હું એ આમંત્રણ લીધે જ રાખ્યું હોય, એને ખ્યાલ ન રહ્યો કે આ કેટલો સરવાળો થયો. પછી બહોળો સંબંધ છે, આપણે તો ઘણાને કહેવું હોય પહેલેથી એના અભિપ્રાયમાં હોય કે આપણે તો ઘણાને કહેવાનું છે, આપણો તો વિશાળ સંબંધ છે. આવા પ્રસંગો બને છે. શેમાંથી બને છે? કે ભૂલી જાય છે. તમે આવો, તમે આવો, સૌ આવો, બધા આવો, આ જાતને એની ભાવના પ્રેક્ટિકલી ઊભી થાય છે. તો અહીંયા પણ જ્યારે ધર્મનો પ્રસંગ છે, આ તો ખાસ કરીને કુનકુંદાચાર્ય તો દીક્ષાનો પ્રસંગ લીધો છે કે અમારી આ દીક્ષાનો પ્રસંગ છે, અમે મુક્તિને વરવા માટે હવે નીકળ્યા છીએ, જગતના સર્વ કાર્યો અને સર્વ વિકલ્પો છોડીને જ્યારે એક મુક્તિમાં પહોંચવા માટે અમે પ્રયાણ કરીએ છીએ, ત્યારે અમે પંચ પરમેષ્ઠીને એક સાથે ઉતારીએ છીએ, એમાં અનંતા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીએ છીએ, એક સાથે અનંતાને કરીએ છીએ અને પ્રત્યેકને પણ કરીએ છીએ, સાગમ કઈ નોતરું આપે ને એક એક વ્યક્તિગત પણ કઈક જોજો, તમારે બાકી નથી રહેવાનું, જોજો તમારે બાકી નથી રહેવાનું. કેવી ભક્તિ કરી છે આચાર છે પોતે, કેવી ભક્તિ કરી છે દીક્ષાનો પ્રસંગ લઈને. ગુરુદેવ તો કહેતા કે સીધા લઈને માંથી સિદ્ધોને નીચે ઉતાર્યા છે. કુનકુંદાચાર્ય સિદ્ધાલયમાંથી સિદ્ધોને નીચે ઉતાર્યા, મૃત્યુલોકમાં મધ્યલોકમાં ઉતાર્યા છે, એવી ભક્તિ કરી છે. જાણે સમક્ષ હોય, અહીંયા સામે જ બિરાજમાન હોય ને ભક્તિ કરતા હોય, એવી ભક્તિ કરી છે. એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો રહંતો જિનબિંબો એ વગેરેને યાદ કરીને સ્મરણ કરીને એને નમસ્કાર કરે છે, એમના પ્રત્યે ભક્તિ કરે છે, એમના ઉપકારને ભૂલતા નથી. તો નિમિત્ત પડે છે, આમ બારમાં લક્ષ જાય છે, રાગ બારમાં જાય છે તો એમના ઉપર જાય છે, બીજે જતો નથી. લક્ષ ને રાગ બારમાં જાય તો પંચ પરમેષ્ટિ ઉપર જાય છે, એમના ઉપર જાય છે, ઉપકારી છે. ત્યાંથી પણ એ વિતરાગતાને અને આત્મ સ્વરૂપને આત્મગુણોને લક્ષમાં લે છે, બીજું કાંઈ લક્ષમાં લેતા નથી. અરહંતાદિકમાં એ વિતરાગી ભાવોને અને વિતરાગ બિંબોમાં જે ગુણ વૈભવ છે એનું દર્શન કરે છે, એ સિવાય બીજું કાંઈ જાણે જોતા નથી. એમના ઉપકારને ભૂલતા નથી. જો 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામી તીર્થંકર પણ બિરાજમાન હતા, એમના તીર્થંકરત્વનો જે ઉદય થયો 2500 વર્ષ પહેલા, 2500 થયા, 11, 12, 11 તો અત્યારે જે આ જીનમાર્ગ બહારમાં રહી ગયો એ એમના કારણે રહી ગયો. ભલે 2500 વર્ષ પછી આપણે અહીંયા આ માર્ગમાં કાંઈ પણ પ્રવૃત્તિ કરવામાં નિમિત્તભૂત ગણીએ તો એ ભગવાન મહાવીરના શાસનને ઉપકારી છે. મુનિઓએ તો એ કહ્યું કે હે કુનકુંદ આચાર્ય, આપ ન થયા હોત તો અમારી શું દશા થયા. પ્રત્યક્ષ નહોતા પણ એમનું જ્યાં સાહિત્ય રહી ગયું, સમયસાર પ્રવચન સાર બને, એવી ભક્તિ કરી છે. બે મુનિ છે, ભક્તિ કરનાર મુનિ છે અને મુનિની ભક્તિ કરે છે કે તમે ન થયા હોત તો અમારું શું થાત એમ કે. ઠીક, દેવસેન આચાર કરી છે, શિલાલેખ છે. એમના ઉપકારને ભૂલતા નથી, એવો ઉપકારી પ્રત્યે રાગમાં ઉપકારનો ભાવ, ઘણો ઉપકારનો ભાવ આવે છે. સામાન્ય ભાવ આવતો નથી, પણ ઘણો ઉપકારનો ભાવ આવે છે, એવી જ કોઈ પરિસ્થિતિ છે ભક્તિની. બહુ કુદરતી વસ્તુ છે આ, એકદમ એમ ન થતું હોય તો તે અકુદરતી છે. ખરેખર તો એ પ્રકારે પંચપરમેષ્ટિ આદિ ઉપકારીની ભક્તિ ન થતી હોય તો તે અકુદરતી છે, કુદરતી નથી પણ અકુદરતી થઈ જાય છે.
ભક્તિ ન આવે તો શું,
એક શુષ્કતા થઈ જાય, જ્ઞાન શુષ્કતા, અધ્યાત્મ શુષ્કતા, ક્રિયા શુષ્કતા. કોઈ ત્યાગાદિની ક્રિયા કરે, કોઈ જ્ઞાનાદિની ક્રિયા કરે, બે ચીજ છે મોટી. ચારિત્ર મોહની મંદતા થાય તો બાહ્ય ત્યાગ સંયમશીલ સંયમમાં આવે, જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ થાય, ઓલો ચારિત્રનો ક્ષોભક્ષમ છે, આ જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ છે, તો શાસ્ત્રમાં જાય બુદ્ધિ, અને અધ્યાત્મનો વિષય હાથમાં લઈએ, શાસ્ત્રમાં જઈને લ્યો, બીજો વિષય ન લે. કેટલાક તો કર્ણાનુયોગમાં ફસાય છે, તો કેટલાક વળી કથાનુયોગમાં ફસાય છે, પણ દ્રવ્યાનુયોગ હાથમાં લઈએ, અધ્યાત્મ પણ એને શુષ્કતા એવા જ્ઞાન, શુષ્કતા આવે સ્વચ્છંદ થઈ જાય અને માપ વગરનો દોષ થાય, અમાપ દોષ થાય. પછી બહુ કુદરતી વિષય છે, એકદમ કુદરતી છે, એમ જ બને, બીજી રીતે બને નહીં એવો વિષય છે. પણ સિદ્ધાંત તોડીને ફરક થાય તો એ ફરક, એવો ફરક છે કે જે અક્ષમ્ય દોષ છે. સિદ્ધાંત સચવાય અને પ્રસંગમાં સામાન્ય ફેરફાર થાય, જેમ કે વાતચીતનો પ્રસંગ આવે તો વાતચીતમાં આવો પ્રશ્ન થયો, આવો ઉત્તર દીધો, તો કંઈ તેના તે શબ્દો તે વખતના બિના હોય એમ રહી જાય નહીં. પણ સિદ્ધાંતને ભાવ તેવો જ જળવાય રહે, એમ ફેરફાર થાય છે. પણ સિદ્ધાંત બદલાઈ જાય એવો ફેરફાર થાય, એ ફેરફાર માન્ય નથી. આ ફેરફાર માન્ય છે, ફેરફાર છે. પ્રસંગો એવા બન્યા હોય છે, માત્ર જોડી કાઢેલી વાર્તા એને કથાનું યુગ ન કહેવાય. એવા પાત્રો જ ન થયા હોય, એવા પ્રસંગો જ ન બન્યા હોય, એ પાત્રો અને પ્રસંગો બંનેને ઉપજાવી કાઢે, કલ્પના કરે, એનું નામ કથાનું યુગ નથી. એ તો બધી નોવેલ થઈ. કથાનું યુગ તે નોવેલ નથી, અને જે નોવેલ છે એ કથાનું યુગ નથી. એવા પૌરાણિક પુરુષો થયા હોય, એમના જીવન ચરિત્રોમાં એવા પ્રસંગ બન્યા હોય, એ પ્રસંગમાં એમણે જે જે સિદ્ધાંતને, જે જે વ્યવહારને એમને આદર્યા હોય, પ્રસિદ્ધ કર્યા હોય, પ્રગટ થયા હોય, કે જેનો આશ્રય અને અવલંબન બીજા જીવોને પણ તેવા જ પ્રકારનું આચરણ કરવામાં બળ ઉત્પન્ન થાય, એવું નિમિત્ત થાય, એ પ્રકાર જોઈને એ કથાનું વર્ણન કરવામાં આવે છે. પણ એમાં કોઈ કલ્પના જોડીને બહુ મુદ્દાનો વિષય આવ્યો છે કે એમના ઉપકારને ભૂલતા નથી. અનેક મુનિઓ થયા છે, અનેક ધર્મીઓ થયા છે, અનેક અરહંતો થયા છે, એ અરહંતોમાં અનંતા એ રીતે સિદ્ધો થયા છે. જાણે કે બધાનો ઉપકાર હોય એ રીતે ભક્તિ કરે છે, ઉપકારને ભૂલતા નથી. તમારો ઉપકાર કદી ભૂલીશ નહીં, એવો પ્રસંગ બને કે જેમાં બહુ મોટું કાર્ય થાય, તો કે તમારો ઉપકાર કોઈ જીવન ભૂલશું, જીવનભર અમે ભૂલશું નહીં, એમ કહે છે. અહીંયા તો અનંતકાળ પર્યંત આત્માનું હિત થાય, સાધી સાધી અનંત અનંત સમાધિ સુખમાં પહોંચવાનો પંથ હાથમાં લાગે, એવો પંથ દેખાડનાર, આંગળી ચીંધનાર, હાલવું તો પોતાને છે પણ નિર્દેશ કરે કે આ રસ્તે ચાલ્યો જાજે. આમ અંતરમાં જ્ઞાન દ્વારા સ્વરૂપ અસ્તિત્વને આમ ગ્રહણ કરજે, એમ કહેનાર હોય. એ જ્ઞાનને ગ્રહણ કરવામાં જ્યારે પોતાનો ઉપયોગ લાગે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ રસ્તો આમ આણે દેખાડ્યો હતો, એના ઉપકારને ભૂલતા નથી. કેમ કે એ જોવે છે કે જે દુકાન મંડાવી દીધી અને હવે જે વેપાર ચાલશે, પોષણ એવું થયું છે આ વેપારમાં કે હવે કાયમમાં કાયમ માટે ન્યાલ થઈ જવાના છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં જાય, એ આખો સરવાળો પહેલા દેખાઈ જાય છે. તેથી એમના ઉપકાર ને અમાપ ઉપકાર કહેવામાં આવે છે, અનંત ઉપકાર કહેવામાં આવે છે. એનું કોઈ માપ હોય કે તમે તો આટલો ઉપકાર કર્યો તો માટે અમે આટલી જ ભક્તિ કરશું, એવો હિસાબ કિતાબ ત્યાં કરવામાં આવતો કે ભાઈ અમે અરિહંતની ભક્તિ કરશું એના કરતાં તમારી ભક્તિ થોડી ઓછી કરશું, સિદ્ધ કરતાં અરિહંતની ઓછી કરશું, અરહંત કરતાં અમે આચાર્ય ઉપાધ્યાય સાધુની ઓછી કરશું, ને એના કરતાં અમે શાસ્ત્રની ઓછી કરશું, એના કરતા અમે સત્પુરુષ ની ઓછી કરશું, એવું કહે છે? વિવેક ને બાને કેટલાક એમ કહે છે કે તમે વિવેક રાખો ભક્તિ કરવામાં, વિવેક રાખો એ છે કે ભક્તિ શું છે એની તને ખબર નથી. ભક્તિ તો એક સમર્પણ બુદ્ધિ થી ઉત્પન્ન થયેલો સમર્પણ નો ભાવ છે. સમર્પણ કરવું ને હિસાબ કિતાબ કરવો બે વાતને મેળ નથી. હિસાબ કિતાબ કરે છે એ સમર્પણ કરતો નથી, ને સમર્પણ કરે છે એ હિસાબ કિતાબ કરતો નથી. આવો વિષય છે. અને જે હિસાબ કિતાબ કરે છે એ વેપારી છે. હિસાબ કિતાબ કરનારા કે મેં તમને આટલો પૈસા દીધા છે, તમારે આટલો માલ મને દેવો જ પડશે, અથવા તમારા પર અહીંથી આટલો માલ આવ્યો છે માટે હું આટલું જ દઈશ, આથી વધારે હું ન દઉં. એ હિસાબ કિતાબ સમર્પણમાં લાગુ પડતો. કીધું લીધું છે 831 કે ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એટલું બધું શું કરી દીધું હવે? એ તો પરદ્રવ છે ને, ભીન છે કે એમ નથી થાય. આ બીજો વિષય છે. શું કહે છે? એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો તો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્ર વાંચીને કુદીવાદીના નામથી પણ ચલાવે છે. એ બધા ધર્માભિલાષી નથી, એ ધર્મ પ્રાપ્તિના ઈચ્છુક નથી. બાકી તો ધર્મને નામે વેપાર તો જગતમાં એક સત્ય ધર્મ સિવાય બધે ચાલે છે. જ્યાં સાચો ધર્મ કરવાનો ભાવ હોય, જ્યાં સાચો ધર્મ કરવાના નિમિત્તો આદિનો પ્રસંગ હોય, ત્યાં એકલા સમર્પણ સિવાય બીજું કાંઈ હોતું નથી. લૌકિકમાં પણ એમ કહે છે કે ખરો પ્રેમ હોય એ અપેક્ષા ન રાખે, ને અપેક્ષા રાખે એને ખરો પ્રેમ હોતો નથી. તો લોકો કહે છે કે પ્રેમની વ્યાખ્યા લૌકિક પ્રેમની વ્યાખ્યા આવી કરે છે, કે અમારી વચ્ચે બહુ પ્રેમ છે, બહુ સંબંધ છે, એકબીજાને ઘણો પ્રેમ છે, તો ત્યાં પછી અપેક્ષા રાખે કે તમે આટલું કર્યું તો માટે હું આટલું કરું, તમે આટલું ન કરો તો હું આટલું નહીં કરું. એ વાત પ્રેમમાં વધે નથી. તો અહીં તો જે અનંત ઉપકાર કરે છે, અમાપ ઉપકાર જેનો થાય છે, પોતાના અનંત હિતમાં જે નિમિત્તભૂત થાય છે, એની સાથે હિસાબ કિતાબ કરવાનો પ્રશ્ન હોઈ શકે. પ્રત્યુપકાર વાળવા કોઈ સમર્થ નથી. આવા ગુરુ આદિકના ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય એવી જગતમાં કોઈ ચીજ નથી, કોઈ પદાર્થ. પણ કેટલાક જે દુકાનદારી કરે છે, તે વાંચે છે તો દિગંબર પરંપરામાં રહેલા શાસ્ત્રો વાંચે છે, અને કુદેવાદિકને પણ ચલાવે છે. એ દુકાનદારી કરે છે, મને કાંઈક અહીંથી મળવું જોઈએ, હું આટલી ભક્તિ કરું ને આટલું મને મળવું જોઈએ. અન્ય મતનો જે પ્રકાર છે કે શનિવારે સવા પાસે તીર ચડાવવું કરે છે ને હનુમાનજીને, અને મને આટલું મળવું જોઈએ. છોકરો હોય તો કે હું પરીક્ષામાં પાસ થવો જોઈએ, વેપારી હોય તો કે મારે વકરો વધી જવો જોઈએ. વકરો એટલે વેપાર, ટર્નઓવર. માટે અનંત સંસારી છે એ રીતે વિતરાગના માર્ગમાં આવીને કોઈ એવો વેપાર ચલાવે છે તે અનંત સંસારી છે. તીવ્ર ગ્રહિત મિથ્યાત્વને લઈને એવા પરિણામ થાય છે જેનું ફળ અનંત સંસાર છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. તમે આમ નિમિત્ત ઉપાદાનની સંધિ કરે છે. આ એક એવો સિદ્ધાંત છે કે નિમિત્ત ઉપાદાનને શું મેળ છે, કે જેને દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી, બહુમાન આવતું નથી એટલે ભક્તિ આવતી નથી, ભક્તિમાં આ પ્રકારની ભક્તિ આવતી નથી. નિત્ર વળી એમ કે ભક્તિ તો અમે કરીએ છીએ, તમારી થોડીક હશે, તમારી જાજી હશે, અમારી થોડીક હશે, પણ છે તો ખરી ને એ છે. એમાં બહુ મોટી પોલ છે. તું છેતરાણો છો, જગત પણ કદાચ છેતરાશે, પણ તેથી કાંઈ આત્માનું હિત થશે? કદાચ જગત છેતરાશે ભાઈ એને ભક્તિ છે, કદાચ પોતે છેતરાશે કે ના ના મને ભક્તિ તો છે, કાંઈ ભક્તિ નથી એવું નથી. બીજાને જાજી હોય તો અમને થોડી હોય, પણ છે તો ખરી ને. કહે છે કે ભક્તિ એવી આવતી નથી, અને એવી ભક્તિને ભક્તિ કહેતા નથી, એવી ભક્તિને દુકાનદારી કહે છે અને ભક્તિ કહેતા નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. બહુ સ્પષ્ટ વાત છે. આ જો ભક્તિના પરિણામને ને આત્મકારને સીધો સંબંધ આ રીતે છે. એને આત્માનું મહાત્મ તો આવતું જ નથી, પણ કોઈ એમ કહે કે ભલે અમને ભક્તિના પરિણામ ન હોય પણ આત્માનો મહિમા અંદરમાં અમને ઘણો છે, કે તારી વાત તદ્દન ખોટી છે, એકેય વાત સાચી નથી એમ છે. એકેય વાત સાચી ન હોય પણ શાસ્ત્ર અનુસાર કહે તો કે તોય ખોટી. એ કેવી રીતે બને કે પોપટ બે ને બે ચાર બોલે તો એનું ગણિત ખોટું, એને ગણિત આવડે છે?
નહીં, બિલકુલ નહીં.
પણ બે ને બે ચાર કહ્યું એમાં ભૂલ શું છે? એમાં સો એ સો ટકાની ભૂલ છે, એને કાંઈ ખબર નથી. બે ને બે ચાર શું ચીજ છે એની કાંઈ એને ખબર નથી. એમ અજ્ઞાની જીવ ભાવ વાસન વિના શાસ્ત્રની વાત કરે છે, એને એને કાંઈ ભાવ તો ભાસતો નથી, અંતરંગમાં કોઈ ભાવ ભાસતો નથી. અને એમને એમ પોપટની જેમ શાસ્ત્ર અનુસાર કહે તો એને કાંઈ ખબર નથી. આગળ ચાલતા એને ઉઠાપે છે. સ્થાપના કર્યા વિના ઉડાવે એનું નામ કોઈ કોઈ પદ્ધતિ ને વિધિ નથી. જૈન દર્શન માં એ પદ્ધતિ ને એ વિધિ નથી. એમને ઉડાવે એ તો નિશ્ચયાભાસ થઈ જાય છે. થાયપા વિના ઉથાપે એ તો નિશ્ચયાભાસ થાય છે. એને યથાયોગ્ય સ્થાનમાં સ્થાપે ને એથી પર થવા માટે એને ઉથાપે, એમ વાત છે. જેની સ્થાપના નથી એને ઉથાપવાનું શું? એને કઈ ઉથાપવાનું રહેતો નથી. એટલે રાગ આવે છે ને રાગ થી ખસે છે એમ માને. એવો રાગ આવે છે એ પણ રાગ થી ખસવાની તૈયારી વાળો જીવ છે. કેમ કે રાગ ખાતર રાગ કર્યો નથી, વિતરાગતા ખાતર રાગ થઈ ગયો છે એને કર્યો છે એમ કહેવામાં આવે છે.
પ્રકાર કેવો છે?
યથાર્થ પ્રકાર આવો, નહીતર ગડબડ થયા વિના. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. આ વસ્તુ સ્થિતિ છે, આ ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંત છે, અબાધિત સિદ્ધાંત છે. નિમિત્તનો વિવેક, આ પ્રકારે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. જેને બહુમાન નથી આ રીતે નિમિત્તનું તેને આત્માનું બહુમાન નથી. અને આ જેને આ પ્રકારે નિમિત્તનો વિવેક નથી તેને આત્મા જ એક ઉપાદેય છે, સર્વસ્વપણે મારો આત્મ સ્વરૂપ ઉપાદેય છે, એ વિવેક એને જાગૃત થયો છે એ વાતમાં બિલકુલ માલ એક ટકો ત્યાં નથી. એવો આવી રીતે નિમિત્ત ઉપાદાન સંધિ મારી છે આ તો મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રવચનોમાંથી આ વાત હાથમાં આવી ગઈ મૂકી છે. અહીંયા કે કેવી કેવી વાતો કરી છે. લોકો એમ જાણતા કે ગુરુદેવ તો નિમિત્તને ઉડાડતા હતા. આ કેવા કેવું નિમિત્તને સ્થાપ્યું છે, નિમિત્તને ઉડાડતા હતા એવી એક પ્રસિદ્ધ અફવા ચાલતી હતી. એ અફવા હતી, હકીકતમાં નિમિત્તને કેવી રીતે સ્થાપ્યું છે એ જોવામાં આવે તો એ પ્રકાર પણ પેલામાં નહીં મળે. નિમિત્તના હિમાયતમાં નિષેધ કરનાર હોય છે એનો સુખા ઊંચા સ્તરનો, ઊંચા સ્તરનો શુભ ભાવના હિમાયતી નો એટલો ઊંચા સ્તર નો શુભ ભાવ ન થાય જેટલો શુભ ભાવ નો નિષેધ કરનાર ને શુભ ભાવ ઊંચા સ્તર નો થાય.
બરોબર,
આવી સ્થિતિ છે.
આવી સ્થાપના માં ગભરાઈ ગયા.
કેમ
ભાવ શુભ ભાવ નો એ રીતે સ્થાપના પ્રતિમાજી ની સ્થાપના માં ગભરાઈ જાય.
હા, એને તો એમ થાય કે હું તો કઈક શુભમાં આવી જઈશ, હું તો આમ થઈ જઈશ તેમ થઈ જઈશ, એવું કઈ એમાં છે. વ્યવહાર નિશ્ચયયુક્ત જે મોક્ષ માર્ગ છે એમાં જે તે ગુણ સ્થાનમાં નિશ્ચયની સાથે સાથે તે તે ભૂમિકાને અનુરૂપ વ્યવહારના પરિણામ અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે. એ કરવા છે એવી કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી, પણ થાય જ છે એવી એક કુદરતી સ્થિતિ છે. અહીંયા તો કહે છે કે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી.
ચોખ્ખી વાત છે,
આમ છે. એ સ્વરૂપ દ્રષ્ટિનું દ્યોતક છે. આવા વિતરાગી નિમિત્તો પ્રત્યે એમની વિતરાગતા જોઈને બહુમાન અને ભક્તિ ઉત્પન્ન થવી એ સ્વરૂપ દ્રષ્ટિનું દ્યોતક છે. એ સ્વરૂપ દ્રષ્ટિ એની થઈ છે એમ બતાવે છે. સુગાનીજીના વચનોનું પુસ્તક જે છે એમાંથી ગુરુદેવે શોધીને એ બતાવેલું છે કે જો લોકો ભલે નિશ્ચયાભાસી કહે પણ આ નિશ્ચયાભાસી નથી એના આ પુરાવા છે. આવી વાત કરી હતી, એક વાત સાબિતી છે. નિશ્ચયાભાસ હોય તો આ પ્રકારના ભક્તિના પરિણામ આવ્યા આવે નહીં. આજે આ પ્રકાર જે ભક્તિનો આવ્યો છે એ એમને બતાવે છે કે એમનો નિશ્ચય પણ બરાબર છે.
બરાબર,
આમ પાછળથી દેહાંત થયા પછી પાછળથી નિશ્ચયનું ઘણું જોર જોયું ત્યારે એમ જોયું કે આ ઝપટ કરશે, બહુ તેજ ગતિથી મોક્ષ માર્ગમાં ચાલનાર જીવ છે. એક અવતારી, એક અવતાર, એક ભૌત છે, સરસરાટ સ્વરૂપમાં સ્થિર થઈને કેવળ જ્ઞાનને લેશે. એને ઓળખે છે, સાચા નિમિત્તોને ઓળખે છે, એમનો જે બોધ પ્રકાશ થયો એનાથી એને ઓળખે છે, અને એ બોધ પોતાને આત્મહિતમાં નિમિત્ત થાય છે એમ સીધું અંદર અનુસંધાન લાગે છે. પોતાને અંદરમાં જે માર્ગ સૂજે છે ને માર્ગ જડે છે તો એ વિચાર કરે છે કે હું અનાદિનો છું, અનાદિનો છું ને અનંતવાર મારું કલ્યાણ કરવા માટે ફાંફા તો મેં બહુ માર્યા છે. અનંત ભવમાં અનંતવાર જુદી જુદી રીતે ફાંફા માર્યા છે. એવા વ્રત તપ આદિ તપશ્ચર્યા કરીને મરી ગયો છે, મરણ પર્યંત એને છોડ્યા નથી, બાધા આકડી લીધી હોય, એવા આકરામાં આકરી ક્રિયા કરીને સુકાઈ ગયો હોય, મરી ગયો હોય, છતાં પત્તો નથી લાગ્યો, અને આ માર્ગનો પત્તો લાગ્યા વિના અનંત જન્મ મરણના ચાર ગતિમાં એટલો દુઃખી થયો, ઉચ્ચે મર્યો હોથા નીકળી ગયા એટલો દુઃખી થયો. આ માણસ મનુષ્યમાં તે ઉત્તર અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં હાલતા જરાક પડે ને એટલું બધું સાયકોલોજી ડાઉન થાય, અરે હું અપંગ થઈ ગયો, જિંદગી ભર હું અપંગ મરી, આમાં તો જીવવું મારે કઠણ થઈ પડશે અને જીવવું કઠણ થઈ પડશે. આવું બધું જોવા મળે, કોઈ ખબર કાઢવા આવે તો રોવા મળે. જન્મ મરણ ના દુઃખમાં ઓથા નીકળી ગયા છે, એ બધો એને મૂલ્યાંકન ની અંદર એને આખું મૂલ્ય આવે છે આ વિષય. બરોબર, કે આ માર્ગ તો પછી જળ્યો કેવી રીતે, અનંત કાળમાં આવી રીતે હું કૂચે મર્યો, માર્ગ મેળવવાને કલ્યાણ કરવા માટે પણ મને ઘણીવાર ભાવના થઈ, એને લઈને મેં ઘણા કાર્યો કર્યા. જ્યારે જે વાત જે સમજણમાં આવી હોય આદરે છે કે નહીં, જ્યારે જે સમજણમાં આવ્યું હોય. આ મુસલમાન પણ નમાજ પઢવા જાય છે અને ખ્રિશ્ચિયન થઈને દેવળમાં પ્રાર્થના કરવા જાય છે, એને બુદ્ધિ તો એટલી છે કે આમ કરવાથી કંઈક મને લાભ થશે, મારું કલ્યાણ એ બધું કરી ચૂક્યો છે. આ સૂજો કેવી રીતે એ જ્યારે ખ્યાલ કરે છે ત્યારે ને આ જે સાચા નિમિત્તો છે ત્યાંથી આ વાત મળી છે, એમની પરંપરાથી આ વાત મળી છે, એ કહી ગયેલા એમાંથી મળી છે, એ હતા એમાંથી મળી છે, એના બોધમાંથી આ વાત રહી ગઈ તે મને મળી છે, એ ઉપકારીનો ઉપકાર ભૂલતા ભલે એને આંગળી ચીંધી છે કે આ માર્ગે જા, પણ એ કોઈ નાની સુની વાત નથી મારા માટે. એમ જોવે છે એ નિર્દોષતાનો એક બાહ્ય વ્યવહાર પ્રકાર છે, અંતરંગ નિર્દોષતા પ્રત્યે જનારનો બહારમાં એટલો વ્યવહાર અસાધારણ રીતે ઉત્પન્ન થાય, એટલે એને જેને સ્વરૂપ દ્રષ્ટિ થઈ છે તેને આ પ્રકારે નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. આવો પ્રકાર જેને થયો નથી તેવા લોકો નિશ્ચયના બહાને પણ ભૂલ્યા છે, એણે નિશ્ચયનું બહાનું પકડ્યું છે
અને પોતાની સ્વચ્છંદ વૃત્તિને પોષણ કરે છે એ બહુ મોટી ભૂલમાં છે. એ નાની ભૂલ નથી, એ ભૂલમાંથી નીકળવું એને કઠણ પડશે, મુશ્કેલ છે. તે નિશ્ચયના બાને ભૂલ્યા છે અને વ્યવહારને બિલકુલ સમજતા નથી. તે નિશ્ચય વ્યવહાર બંનેમાં ભૂલેલા છે, એક પડખું એનું સાજું નથી. 827 અહીંયા તો એમ કહેવું છે કે જેને માર્ગ નો ખ્યાલ આવ્યો કે આ માર્ગ છે, આ માર્ગ દેખાડનારા આ છે, એની આની મારી પરિસ્થિતિ છે
બરોબર.
એને એની ભક્તિનો ઉલ્લાસ આવ્યા વિના રહી શકતો જ નથી. આ પ્રકાર છે. અનાદિકાળનો આત્મા છે એમાં આ મનુષ્ય ભવમાં 5-25 વર્ષમાં એમ બહુ ટૂંકું આયુષ છે. વર્તમાન મનુષ્યાયુ છે એ ઘણું અલ્પ પ્રમાણવાળું છે, અને એટલું અલ્પ પ્રમાણવાળું છે કે યુવાન ઉંમરમાં શરીર તંદુરસ્ત હોય અને કોઈને કોઈ પ્રકારે આયુષ પૂર્ણ થાય ત્યારે ગમે તે રીતે દેહ છોડી દે છે. પછી એક્સિડન્ટ થાય, હાર્ટ એટેક આવે કે ગમે તે એવું બહુ ટૂંકું આયુષ છે. એવા થોડા સમયમાં, અલ્પ સમયમાં કુટુંબ વગેરે, સ્ત્રી કુટુંબ વગેરેમાં જીવ ફસાઈ જાય છે અને અનુકૂળતા અને પ્રતિકૂળતાની સામગ્રીમાં ગોઠવણી કરવામાં, એમાં સુખ દુઃખની કલ્પના કરીને આખું આયુષ, આયુષનો બહુ ભાગ વ્યતીત કરી નાખે છે. અલ્પકાળના અલ્પ સુખ માટે એને ઘણો સમય દેવો પડે છે. બહુભાગ જીવોને તો 8-10 કલાકની મજૂરી કરવાનો જ પ્રસંગ છે, ત્યારે એના આજીવિકાના વ્યવહારને નભાવતો જોવામાં આવે છે. અલ્પ ભાગ એવો છે કે કોઈ પૂર્વ પુણ્યના હિસાબે એને એટલો સમય દેવો ન પડે તો 12માં જે અનુકૂળતા મળી છે અને એના પ્રત્યેના રસમાં, અનુકૂળતામાં સુખના રસમાં એનો બધો સમય ચાલ્યો
જાય.
સરવાળે તો તેનું તે થઈ ગયું. કહેવું એ છે કે અત્યારે વિવેક કરવાનો વખત છે, ત્યાં તું વિવેક કરવાને બદલે સંયોગોની ગોઠવણીમાં જ જો તારો સમય પસાર કરી નાખીશ તો બહુ મોટી ભૂલ થશે. ફરી ફરીને આવી તક નહીં મળે એવી કુદરતી પરિસ્થિતિ ભવિષ્યની સર્જાઈ જશે. જો આવેલી તકનો ઉપયોગ કરવાનો તે દરકાર ન કરી તો એ તક ફરીને ન મળે એવી કુદરતી પરિસ્થિતિ ઊભી થઈ જશે ભવિષ્યની. એવી જ કોઈ પરિસ્થિતિ થાય કે ફરીને તક આવી જલ્દી મળે, કહે છે કે જીવ બહુભાગ તો આવું કરે છે કે અલ્પ આયુષ્યના કાળમાં કુટુંબ પરિવાર પ્રત્યેની લાગણીમાં રોકાઈ જાય, પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા રૂપ જે સામગ્રી બાહ્ય સંયોગ છે એને ગોઠવવામાં રહી જાય છે, એવા ચીકણા પરિણામ કરે કે એને આટલું ન ફાવે ને આટલું ફાવે, આટલું ફાવે ને આટલું ન ફાવે, એમાં જરાક આગું પાછું થાય તો આખો આત્મા એમાં નાખી દે, હોમી દે સ્વાહા, જેમ કોઈ યજ્ઞમાં ઘી નાખે ને ભડકો થાય એમ આખો આત્મા કસાયના ભડકામાં સ્વાહા કરે. વાતમાં કાંઈ માલ હોય
નહીં,
થોડીક એને પ્રતિકૂળતા ન પોસાય, થોડીક એની અનુકૂળતા ઓછી થાય તો પરિણામ ત્યાંના ત્યાં લાયગા જ રહે એવા ચીકણા પરિણામ રાગના કરે છે. કહે છે કે ત્યાં એ બેસી ગયો, એ સુખ દુઃખની કલ્પનામાં આખે આખો બેસી ગયો છે. ઉઠીને આત્મકાર્ય કરવાનું એને કાંઈ ઉદ્યમ કરતો નથી. એમાં જ સર્વસ્વ મનાઈ ગયું છે, એ જાણે સર્વસ્વ થઈ પડ્યું છે. સામાન્ય અનુકૂળતા અને સામાન્ય પ્રતિકૂળતા એમાં સર્વસ્વ મનાઈ ગયું છે. વાતમાં કાંઈ માલ નથી છતાં એમાં સર્વસ્વ માની લીધું. હવે એ તો પૂર્વ પુણ્યના અનુસાર બધા ઠોકઠા ગોઠવાય છે. અનુકૂળતા ગોઠવાય તોય પૂર્વકર્મ અનુસાર, ને પ્રતિકૂળતા ઊભી થાય તોય પૂર્વકર્મ અનુસાર. તારા પરિણામ કાંઈ એમાં ફેરફાર કરી શકે નહીં, છતાં સર્વસ્વ માનીને એમાં તું રોકાઈ ગયો. કહે છે કે આખો કિંમતી સમય મનુષ્ય ન વેડફાઈ જશે એવી રીતે કે નુકસાન બહુ મોટું છે અને નફો કરવાની તક હાથમાંથી ગૌણ કરી નાખવું જોઈએ. પરિણામમાં એટલી શક્તિ નથી કે ગમે તેમ ચલાવી શકે. એ મુનિ દશામાં ચલાવે છે, કોઈ પણ પરિસ્થિતિ થાવ આત્મામાંથી ખસતા નથી. એવી બળવાન આત્મસ્થિતિ ન હોય તો પણ એને જે પ્રકારના સંયોગ અનુસાર પરિણામ આવતા હોય તો ગૌણ કરી નાખવા જોઈએ.
બરોબર,
ગૌણ કરી નાખે એટલે એની ઉપેક્ષા, એની કિંમત નહીં, અથવા એમાં લુખાશ આવે, એમાંથી વિરક્તિ ઊભી થાય, એ પ્રકારમાં એને આવવું જોઈએ. એના બદલે ઊંડો ઉતરતો જાય ને ખૂંચતો જાય, ખૂંચતો જાય, ચીકણા પરિણામ કરી કરીને એમાં આખો આત્મા રગદોળી નાખે અને આયુષ પૂરું થાય એટલે જાય કુગતિમાં, તિરીન ચાદીમાં. પછી તો એવડી મોટી ખાય છે, ખીણ એવડી મોટી છે કે એ ખીણમાં કાંઈ એનો પત્તો લાગે એવું નથી કે ભાઈ સાહેબ ક્યાં છે, એ ઠેકાણે છે, એનો પત્તો લાગે એવું નથી. ત્રિકાળી ધ્રુવ ને ચૂકીને આ જેને પકડવાનો છે આ ચીજ છે. જે સંયોગોમાં અને ઉદયમાં સર્વસ્વ મનાઈ ગયું છે તેને ગૌણ કરીને સર્વસ્વ એટલે પોતાનું પૂરેપૂરું સ્વરૂપ જ્યાં છે એવું જે ત્રિકાળી ધ્રુવ તત્વ એને ચૂકી ગયો છે એને પકડવો જોઈએ, એને ગ્રહણ કરવો જોઈએ. ત્રિકાળી શું કર્યું છે એને, કે ત્રિકાળી ધ્રુવને ચૂકી ગયો છે. વર્તમાન પૂરતો પોતાને માનીને માત્ર આ મનુષ્યપણું જ સર્વસ્વ છે, વર્તમાન પૂરતો પોતાને માની લીધો છે. અત્યારે મને આટલી આટલી અનુકૂળતા જોઈએ, અત્યારે તો મને આ જોઈએ, અત્યારે તો મને આ થવું જોઈએ, અત્યારે મારે આમ જોઈએ, એમ વર્તમાન પૂરતો પોતાને માનીને કલ્પના કરી રહ્યો છે, સુખ દુઃખની કલ્પના કરી રહ્યો છે. વિચાર કરે તો ત્રિકાળી ધ્રુવ આત્મા છે, એને બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતાઓ સ્પર્શતી નથી. અનંત અનુકૂળતાઓ અનંત પ્રતિકૂળતાઓ થઈ ગઈ કે થઈ જાય એને કાંઈ થઈ થાય એવું નથી. હવે એને ચૂકીને એવો પોતે છે એને ચૂકીને એ અનુકૂળતા ને પ્રતિકૂળતામાં મને આમ થાય ને મને આમ થાય ને મને આમ થાય એમાં કલ્પનામાં એ માત્ર કલ્પના છે, વસ્તુ સ્થિતિ નથી, એ માત્ર કલ્પના છે. એ કલ્પના કરીને એના ને એના રસમાં અનુકૂળતા ને પ્રતિકૂળતાના રસમાં જ એવી રીતે જોડાઈ જાય છે કે એક ક્ષણ પણ પાછો વાળીને જોતો નથી કે જે દિશામાં હું ગતિ કરું છું એ સાચી છે કે ખોટી છે. આમાંથી પાછા વળવા જેવું છે ક્યાંય મચક ખાતો નથી.
ખાતા પીતા આવડત ચાલે,
અનંત કાળ ચાલે છે. કોઈ કાળમાં કોઈ આત્મા એ આહાર નો એક કણ ખાધો નથી ને પાણી નો એક બિંદુ પીધો
નથી.
ચાલે છે એને, નિગોદ નો જીવ શું ખાય પીએ છે, અનંત કાળ રહે છે ત્યાં શું ખાય પીએ છે કહો છે એને. જીવા ઇન્દ્રી છે, મુખ છે એને, મોઢું છે એને,
ઇન્દ્રી છે એક,
એક સ્પર્શેન્દ્રિય સિવાય એને શરીર સિવાય કઈ નથી. શ્વાસોશ્વાસ લેવા માટે એને ફેફસા નથી. હૃદયના લોહીનું ગતિનું પરિભ્રમણ કરવા માટે એને હાર્ટ નથી. છે એને હાર્ટ છે, પૂછો હાર્ટ સ્પેશિયાલિસ્ટ. હવા વગેરે હાલે છે એને, પાણી વગેરે હાલે છે, પાણી પીએ છે. છે એને મોઢું પાણી પીવા માટે કાંઈ નથી. એ જીવે છે કે નથી જીવતો, ત્યાંનું અસ્તિત્વ ખલાસ થાય છે ક્યારે? અનંત કાળ તો એને એમાં કાઢ્યો છે જીવે. ત્રસના કાળ તો બહુ ઓછા છે, ત્રસ પર્યાયમાં જીવ બહુ ઓછું રહ્યો છે. અનાદિથી વર્તમાન સુધીમાં ત્રસ પર્યાયમાં અનંતમાં ભાગે રહ્યો છે, એથી અનંત કાળ એને નિગુદમાં કાઢ્યો. જીવો છે કે નથી જીવો? ન જીવો હોય તો અત્યારે અહીંયા હોય ક્યાંથી? ન જીવ્યો હોય તો અત્યારે એની હયાતી આ જીવતો જાગતો છે. કેમ ગયો એ જીવતો જાગતો? ગયો કે છે? છે ને
છે.
કોઈ પર પદાર્થને લઈને જીવે છે એ કલ્પના માત્ર છે. ગમે તે હાલત થઈ જાય, હર હાલતમાં હું જ્ઞાયક છું, બધું પર છે. મારે જ્ઞાયકને પર સાથે ખરેખર કાંઈ સંબંધ, લાભ નુકસાન જીવન મરણનો છે
નહીં.
આ નિશ્ચય એનો મુખ્ય રહેવો
જોઈએ.
ભલે એનું એવું સાક્ષાત પરિણમન તો સંપૂર્ણ વિતરાગ થાય ત્યારે થાય, પણ નિશ્ચય તો એનો મુખ્ય થઈ જવો
જોઈએ.
અને એ નિશ્ચય એટલી હદે મુખ્ય થવો જોઈએ કે એની એક પરિણતિ થઈ જવી
જોઈએ.
બસ આટલી હદે તો આવી જાય. જેમ તને પરિણતિ થઈ ગઈ છે કે મારું સુખ દુઃખ શરીર અને સંયોગમાં છે, તો આત્માનો વિચાર કરતા એ પરિણતિ નથી જાતી. જ્યારે શાસ્ત્ર લઈને આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, રાગ વિનાનો શરીર વિનાનો, જ્ઞાન ને આનંદ આદિ ગુણ સ્વરૂપે છે એવો વિચાર કરે છે, ત્યારે તો ઓલી પરિણતિ ગઈ છે.
નહીં, પરિણતિ ચાલુ છે. હું થઈ
ઓલી પરિણતિ ચાલુ છે, એ પણ પરિણતિ છે કે એ પરિણતિ જેમ થઈ ગઈ છે એ સ્વરૂપના નિશ્ચયથી એ પરિણતિ તૂટીને બદલાઈ જાય છે. એ સ્થિતિમાં તો એને આવી જવું
જોઈએ. બહુ સરસ મુદ્દાની વાત.
જો પરિણતિમાં ફેર ન પડે તો બાકી કોઈ ક્રિયા કાંઈ કામમાં આવતી નથી. બધું ઉપર ઉપરનું લીંપણ થાય, ભૂસાઈ જાય છે. કાંઈ કામમાં આત્મામાં કોઈ અસર પહોંચતી
નથી.
ચાર પાણી
પૂર્વે આત્માની દરકાર કર્યા વગર વિષય કષાયમાં જીવન વિતાવ્યું હોય, પણ જો વર્તમાનમાં રૂચિ ફેરવી નાખીને આત્માની રૂચિ કરે તો અપૂર્વ આત્મભાન થઈ શકે છે. તને કાંઈ પૂર્વનું નડશે એમ માનીને પણ તું નિરાશ થઈશ નહીં એમ કહેવું છે. શું કરીએ, પૂર્વે અમે ઘણા અડાવડા પરિણામ કર્યા છે, આમ છે તેમ છે, અત્યાર સુધી ભૂલ માર્યા કે હવે કાંઈ વાંધો નહીં. અત્યારે તું તારી તૈયારીમાં આવી જા અને ઉલ્લાસથી તું તારા સ્વકાર્યમાં લાગે તો એ બધા પરિણામ તને કોઈ અત્યારે નડવા આવશે એમ બનવાનું. પોતાની એની તૈયારી હોવી જોઈએ. અંદરમાં જોરથી પ્રવેશ કરવાનો પ્રકાર આપવો જોઈએ. જ્યાં નફો મોટો હોય ત્યાં જોરથી આગળ વધવાનો ભાવ આવ્યા વિના તો બને છે કે મોટો લાભ હોય ત્યાં એનો તેના અનુપાતમાં એના પ્રમાણમાં એનો રસ ઉપજે. લાભ દેખાય એના પ્રમાણમાં એનો રસ ઉપજવો અનિવાર્ય છે. ઉપજે ઉપજે ને ઉપજે, રોકી શકાય નહીં, પણ લાભ દેખાવો એ જરૂર કાર્ય કરી શકે છે. કહે છે કે જે સામગ્રીમાં તું હિત હિતનું કારણ કલ્પના કરીને રોકાઈ ગયો છે એ કલ્પના તને આત્માને હિતનું કારણ નથી, તેમજ કલ્પનાને આશ્રિત જે સામગ્રી છે એ સામગ્રી પણ સુખ દુઃખ કે હિતનું અહિતનું કારણ નથી. સુખ દુઃખ કહો કે હિત અહિત કહો, બંને એક જ છે. એ સામગ્રી પણ સુખ દુઃખનું કારણ નથી અથવા હિત અહિતનું કારણ નથી, પણ પોતાની કલ્પના એમાં હિત છે કે અહિત છે એવી પોતાની કલ્પના તે મોટું અહિતનું કારણ છે. એ કલ્પિત ભાવ છે, એ મિથ્યા ભાવ છે અને તે અહિતનું કારણ છે. એક વિતરાગી વિજ્ઞાન તે હિતનું કારણ છે. આ અહિતનું કારણ છે ને આ હિતનું કારણ છે, બે ચોખ્ખી વાત કરી છે. એક બોલવા એક વિતરાગી વિજ્ઞાન, એક સ્વરૂપ જ્ઞાન, એક આત્મ જ્ઞાન તે અનંત જન્મ મરણને અને સર્વ અનિષ્ટને ટાળવા વાળું છે. એ એક જ હિતનું કારણ છે. આ જગતમાં આ સિવાય બીજું કોઈ હિતનું કારણ નથી. શ્રીમદજીએ તો 29 વર્ષના એમના પત્ર જુઓ તો ફેરવી ફેરવીને એ વાત કરી છે કે આત્મજ્ઞાન સિવાય આ જીવને કોઈ ઉદ્ધાર થવાનો રસ્તો નથી, કોઈ જન્મ મરણ થવાનો ઉપાય નથી, કોઈ દુઃખ મટવાનો ઉપાય નથી. કેમ કે આત્મજ્ઞાનમાં સમજ્ઞાન થાય છે કે મારું અનંત સુખ આત્મામાં ભર્યું છે અને મારું અવ્યાબાદ સ્વરૂપ છે એને સુખી દુઃખી કરવા જગતના કોઈ પદાર્થો સમર્થ નથી. એવું જે જ્ઞાન છે એવું અનુભવ જ્ઞાન છે અને આત્મજ્ઞાન કહ્યું ત્યાં, અને એ એક જ મુખ્ય કરવા યોગ્ય છે. બાકી બધા ઉદય ભાવો છે આવે એના કાળમાં પૂર્વ કર્મ અનુસાર એ બધાને ગૌણ કરી નાખવા જોઈએ. આમ આત્મા જે ગૌણ થઈ ગયો છે, ત્રિકાળી ધ્રુવને ચુકાઈ ગયો છે અને ઉદય જ સર્વસ્વ થઈ પડ્યો છે, એ આખી પરિસ્થિતિ ઉલટી સૂટી કરી નાખવી જોઈએ. આ સમજ
દેવાદિદેવ સિમંદર ભગવાન.